પ્રભુના વચનોમાં જતા પહેલા આપણે એક કોરસ ગાઈએ. મારી આખો ગાર કે તારા નિયમોની અદ્ભુત વાતોનું અવલોકન કરું, મારા કાનો ઘાર કે તારા સંદેશા નિત્ય સાંભળવા હું તૈયાર હું. આજના વાચનમાં આપણે જઈએ પ્રેરિતના કૃત્યો તેનો 11મો અધ્યાય. પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓના સાંભળવામાં આવ્યું કે વિદેશીઓએ પણ દેવની વાતનો અંગીકાર કર્યો છે. ત્યારે પિતર યરૂશાલેમ પાછો આવ્યો ત્યારે સુન્નતીઓએ કહ્યું, તે બે સુન્નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું. ત્યારે પિતરે તેઓને તે વાત વિગતવાર ખુલાસો કરીને કહ્યું કે હું યાફા શહેરમાં પ્રારંભ હતો, મને મૂર્છા આવી અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય તેવું એક વાસણ આકાશમાંથી ઉતરતું જોયું. તે મારી પાસે આવ્યું, તેના પર એકી નજરે જોઈને મેં ધ્યાન આપ્યું તો મેં તેમાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ જોયા. વળી મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે પિતર ઉઠ મારીને ખા. એમ નહીં, કેમ કે મારા મોમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ બેઠી નથી. પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ કે દેવે જે શુદ્ધ કર્યું તેને તું નાપાક ન ગણ. એમ ત્રણ વાર થયું, પછી તે બધાને આકાશમાં પાછા ખેંચી લેવામાં આવ્યા. અને જુઓ, તે જ વેળાએ કૈસરિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસ જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા. પવિત્ર આત્માએ મને કહ્યું કે કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા અને અમે તે માણસના ઘરમાં ગયા. ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં એક દૂતને ઉભેલો જોયો. તેણે મને કહ્યું કે માણસને યાફા મોકલીને સિમોન, જેને બીજું નામ પિતર છે, તેને તેડાવ. તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઉતર્યો હતો તેમ તેઓ પર પણ ઉતર્યો. ત્યારે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન દેવે તેઓને પણ આપ્યું. તો હું કોણ કે દેવને અટકાવું? આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા અને દેવને મહિમા આપતા કહ્યું કે દેવે વિદેશીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે. સ્ટેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખરાઈ ગયા હતા તેઓ ફિનિકિયા, સાયપ્રસ તથા અંત્યોક સુધી ગયા. પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. પણ તેઓમાંના કેટલાક સાયપ્રસ તથા કુરેનીના માણસો હતા. તેઓએ અંત્યોક આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરૂશાલેમની મંડળીને કહીને આવ્યા ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોક સુધી મોકલ્યો. તે ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો અને તેણે તેઓ સર્વને દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો. કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં રહ્યા. પછી બારનો બાદ શાઉલની શોધ કરવા સારું તારસસ ગયો અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોક્યો. તેઓ એક આખું વર્ષની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. હવે એ દિવસોમાં પ્રબોધકો યરુશલેમથી અંત્યોક આવ્યા. તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે આખા જગતમાં મોટો દુકાળ પડશે અને ક્લોદિયસની કારકિર્દીમાં તેમજ થયું. ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે તેમાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી. તેઓએ તેમ કર્યું અને તથા શાઉલની હસ્તક વડીલો પર એ મોકલી. પ્રેરિતોના કૃત્યો અને તેનો 12મો અધ્યાય. આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પિતરને પણ પકડ્યો. તે બે ખમીર રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચાર સિપાહીઓની ચાર ટુકડીઓને સોંપ્યો અને પાસખા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદ તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિત્તર બે સિપાહીઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો અને ચોકીદારો બહારના આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુના દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેણે પિત્તરને કુખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું, કમર બાંધ અને તારા ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી તેણે તેને કહ્યું કે તારું લુગડું ઓળીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાના દરવાજે પહોંચ્યા. તેઓને સારું પોતાની મેળે ઉઘડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સગળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેને બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકતા થઈને પ્રાર્થના કરતા હતા. તે આગલું બારણું ઠોકતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી. તેણે પિતરનો સાદ ઓળખ આનંદને લીધે બારણું ન ઉઘાડતા માહે દોડી જઈને કહ્યું કે પિતર બારણા આગળ ઊભો છે. તેઓએ તેને કહ્યું, તું તો ઘેલી છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેના દૂત હશે. પણ પિતરે ઠોક્યા કર્યું. જ્યારે તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા. પણ તેણે છાના રહેવાને તેઓને હાથથી ઇશારો કર્યો અને પ્રભુ તેને શી રીતે બંદીખરામથી બહાર લાવ્યો તે તેઓને કહી સંભળાવ્યું. તેણે કહ્યું કે એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. સૂર્યોદય થયો ત્યારે સિપાહીઓમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે પિતરનું શું થયું હશે. હેરોદે તેને શોધ્યો પણ તે ન જડ્યો. ત્યારે તેણે ચોકીદારોની તપાસ કરી અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો. પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કૈસરિયા ગયો અને ત્યાં રહ્યો. હવે તૂરના તથા સિદોણના લોક પર હેરોદ ઘણો કોપાયમાન થયો હતો. પણ તે અવસરો સંપ કરીને તેની પાસે આવ્યા અને રાજાના મુખ્ય ખવાસ બ્લાસ્ટસને પોતાના પક્ષમાં લઈને સલાહની માંગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો. પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજ પોશાક પહેરીને તથા રાજ્યાસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. ત્યાં દેવને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડ્યો. પણ દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ. બારનાબાસ તથા શાઉલ દાન સેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા. 13મો અધ્યાય.
અધ્યક્ષમાં જે મંડળી હતો, તેરમો અધ્યાય. હવે અધ્યક્ષમાં જે મંડળી હતી તેમાં કેટલાય પ્રબોધકો હતા, ઉપદેશકો હતા, એટલે બારનાબાસ, સિમિયોન જે નિગર કહેવાતો હતો, તે કુરેનીનો લુકિયસ, હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ તથા શાઉલ, તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારનાબાસ તથા પાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો. ત્યારે તેઓ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ ઉપર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. તે પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુકિયા ગયા. તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સેપ્રસ ગયા. તેઓ સલામિસ આવ્યા ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો. તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા. ત્યાં આગળ બરબેશ્યુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો. બેટનો હાકેમ સગીયુસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બારનાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી. અલીમાસ જાદુગર, કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમનો વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામો થયો. પણ શાઉલે, તે પાઉલ પર કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાથી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપણાના શત્રુ, શું પ્રભુના પાદરા માર્ગને વાંકા કરવાનું તો મૂકી દઈશ નહીં? હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે અને તને સૂરજના દર્શન થશે નહીં. એકાએક ઝુમ્મર તથા અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને દેવાની તેને શોધ કરવા માંડી. જે થયું તે હાકમે જોયું ત્યારે તેણે પ્રભુ વિશેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો. પછી પાઉલ સાથીઓ વહાણમાં બેસીને પ્રફુલ્યાના પર્ગે આવ્યા અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો. પણ તેઓ પર્ગેથી આગળ જતા પિસિદિયાના અંત્યોક આવ્યા અને વિશ્રામવાર સભાસ્થાનમાં જઈને બેઠા. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવા મોકલ્યું કે ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તે કહી સંભળાવો. ત્યારે પાઉલ ઉભો થઈને અને હાથે ઈશારો કરીને બોલ્યો કે ઓ ઇસરાયેલી માણસો તથા તમે દેવનું ભય રાખનારાઓ, સાંભળો. આ ઇસરાયેલી લોકોને દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા અને તેઓ મિશ્ર દેશમાં રહેતા હતા ત્યારે તેણે તેઓને આબાદ કર્યા અને તે તેઓને ત્યાંથી પરાક્રમી ભુજ વડે કાઢી લાવ્યો. તેણે 40 વર્ષ સુધી અરણ્યમાં તેઓની વણતૂક સહન કરી અને કનાન દેશમાંના 7 રાજ્યોના લોકોનો નાશ કરીને તેણે તેઓનો દેશ આશરે 450 વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો. એ પછી તેણે સમુએલ પ્રબોધકના વખત સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા. ત્યાર પછી તેઓએ રાજા માંગ્યો ત્યારે દેવે 40 વર્ષ સુધી બિન્યામિનના કુળનો કિશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો. પછી તેણે દૂર કરીને તેણે દાઉદને તેઓનો રાજા થવા સારું ઉભો કર્યો અને તેણે તેના સંબંધી સાક્ષી આપી કે મારો મનગમતો એક માણસ એટલે ઈસાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે. તે મારી મારી બધી ઈચ્છા પૂરી કરશે. એ માણસના વંશમાંથી દેવ વચન પ્રમાણે ઈસરાયલને સારું એક નાતાના એટલે ઈસુને ઉભો કર્યો છે. તેના આવ્યા અગાઉ યોહાને સગડા ઈસરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું. યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો. તે દરમિયાન તે બોલ્યો કે હું કોણ છું એ વિશે તમે શું ધારો છો? હું તે નથી, પણ જુઓ એક જણ મારી પાછળ આવે છે કે જેના પગના ચંપલની વલ ભાગી છોડવાની હું યોગ્ય નથી. ભાઈઓ, ઇબ્રાહિમના વંશીઓ તથા તમારામાંના દેવનો ભય રાખનારાઓ, આપણી પાસે જે તારાની વાત મોકલવામાં આવી છે, કેમ કે યરુશલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેને વિશે તથા પ્રબોધકની જે વાતો હરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તેમને વિશે પણ અજ્ઞાન હોવાથી તેને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી. મોતની શિક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહીં. તેમ છતાં પણ તેઓને પિલાતની તેને મારી નાખવાની વિનંતી કરી. તેને વિશે જે લખેલું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું. ત્યારે વધસ્તંભ પરથી તેને ઉતારીને તેઓએ તેને કબરમાં મૂક્યો. પણ દેવી મૂલામાંથી તેને ઉઠાડ્યો અને તેની સાથે ગાલિથી એરુસલેમ આવેલા માણસોને ઘણા દિવસ સુધી તે દર્શન આપતો રહ્યો અને તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે. જે વચન પૂર્વજને આપવામાં આવ્યું હતું તેની વધામણી અમે તમારી પાસે લાવ્યા છીએ કે ઈસુને પાછો ઉઠાડીને દેવી આપણા છોકરા પ્રત્યે ને વચન પૂર્ણ કર્યું છે. અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. તેણે તેને મોયલામાંથી ઉઠાડ્યો અને તે ફરીથી કદી કૌભાંડ પામશે નહીં. તે વિશે તેણે કહ્યું કે દાઉદ પરના પવિત્ર તથા અક્ષર આશીર્વાદો હું તમને આપીશ. એ માટે તે બીજે ઠેકાણે પણ કહે છે કે તું પોતાના પવિત્રને કૌભાંડ લાગવા દઈશ નહીં, એમ કે દાઉદ તો પોતાના જમાનામાં દેવની ઈચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો અને તે પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો અને તેને કૌભાંડ લાગ્યું, પણ જેને દેવે ઉઠાડ્યો તેને કૌભાંડ લાગ્યું નહીં. એ માટે ભાઈઓ, તમને માલુમ થાય કે એના દ્વારા પાપોની માફી અને પ્રગટ કરવામાં આવે છે. જે બાબતો વિશે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય ઠરી શક્યા નહીં, તે સર્વ બાબતો વિશે હરેક વિશ્વાસ કરનાર તેના દ્વારા ન્યાય ઠરે છે. માટે સાવધ રહો, રખીને પ્રબોધકના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ અને અચરજ થાઓ અને નાશ પામો, કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિશે કોઈ તમને કહે તો તમે તે માનશો જ નહીં. તેઓ સભાસ્થાનમાંથી નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આવતી વિશ્રામવારે ફરીથી અમને કહી સંભળાવજો. સભા વિસર્જન થયા પછી યહૂદીઓ તથા યહૂદી થયેલા ધાર્મિક માણસોમાં ઘણા પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા. તેઓએ તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાયું કે દેવની કૃપામાં દ્રઢ રહેવું. બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું, પણ લોકોની મેદની જોઈને યહૂદીઓ અદેખાઈ આવી અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુભાષણ કર્યું. ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, તમે વિદેશીઓ તરફ ફરીએ છીએ, કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે મેં તમને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે કે તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. એ સાંભળીને વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને અનંત જીવને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલા વિશ્વાસ કર્યો. તે આખા પ્રાંતમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ, પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન ભાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા. શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
પ્રેરિતોના કૃત્યો તેનો 14મો અધ્યાય. ઇકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે ઘણા જ યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો. પણ અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની વિરુદ્ધ અંતસ ઉત્પન્ન કર્યો. તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદ્ભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. પણ શહેરના લોકોમાં ફાટફૂટ પડી. કેટલાકે યહૂદીઓનો પક્ષ લીધો અને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો. તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારું જ્યારે વિદેશીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત હિલચાલ ઊભી કરી ત્યારે તેની ખબર પડતા તેઓ લુકોનિયાના શહેરો લુસ્રા તથા દર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા. ત્યાં તેઓ સુવાર્તા પ્રગટ કરતા હતા. લુસ્રામાં એક પાંગળો માણસ બેઠો, તે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. તે પાઉલને બોલતો સાંભળતો હતો અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને તથા તેનો શ્વાસ છે એ જાણીને મોટે સાદે કહ્યું કે તું પોતાના પગ પર સીધો ઊભો રહે. ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. પાઉલે જે કર્યું હતું તે જોઈને લોકોએ લુકોનિયાની ભાષામાં પોકારીને કહ્યું કે માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે. તેઓએ બારનાબાસને જીયુસ કહ્યો અને પાઉલને હરમેશ કહ્યો, કેમ કે તે મુખ્ય બોલનાર હતો. હવે જીયુસનું મંદિર શહેરને મોખરે હતું. તેનો યાજક ગોધાઓ તથા ફૂલના હાર ભાગળે લાવી લોકો સહિત બલિદાન આપવા ઈચ્છતો હતો. પણ બારનાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિશે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના લુગડા ફાડ્યા અને લોકોમાં દોડી જઈને મોટે સાદે કહ્યું કે સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓ મારા સહગ્રહને ઉત્પન્ન કરનાર જીવતા દેવની તરફ તમે ફરો માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ. તેણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા, તો પણ કલ્યાણ કરતા અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતા અને અન્નથી તથા આનંદથી તમારા મન તૃપ્ત કરતા તે પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તેઓએ લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતા મુશ્કેલીથી અટકાવ્યા. પ્રાંતિયો તથા ઇકોન્યાથી કેટલાય યહૂદીઓ ત્યાં આવ્યા. તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરો માર્યા અને તે મરી ગયો છે એવું ધારીને તેઓ તેને શહેર બહાર ઘસરી લઈ ગયા. પણ તેની આસપાસ શિષ્ય ઊભા હતા તેવામાં તે ઉઠીને શહેરમાં આવ્યો અને બીજે દિવસે બારનાબાસ સાથે દર્બે ગયો. તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી તથા ઘણા શિષ્યો કર્યા પછી તેઓ લુસ્રા તથા ઇકોનિયા થઈને અંતિયોક પાછા આવ્યા. તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. વળી તેઓએ દરેક મંડળીમાં મત લઈને તેઓને સારું વડીલો નિમ્યા અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેને સોંપ્યા. પછી તેઓ પિસિદિયા થઈને પંફુલિયા આવ્યા. પરગેમાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા. પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંતિયોખ ગયા કે જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને સારું તેઓને દેવની કૃપાને સોંપવામાં આવ્યા હતા. તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યા હતા તે અને શી રીતે તેણે વિદેશીઓને સારું વિશ્વાસનું બહાણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. પછી તેઓ શિષ્યોની સાથે ત્યાં ઘણા દિવસ રહ્યા.
પ્રેરિતોના કૃત્ય તેનો 15મો અધ્યાય. કેટલાય યહૂદાથી આવીને ભાઈઓને શીખ્યું કે જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્નત કરવામાં ના આવે તો તમે તારણ પામી શકતા નથી. પાઉલ તથા બારનાબાસને તેઓની સાથે બહુ તકરાર અને વાદવિવાદ થયો. ત્યાર પછી ભાઈઓએ ઠરાવ કર્યો કે પાઉલ તથા બારનાબાસ અને પોતપોતાનામાં બીજા કેટલાય એ વિવાદ સંબંધી યરુસલેમમાં પ્રેરિતો તથા વડીલો પાસે જાય. તેથી મંડળીએ તેઓને વળાવ્યા પછી તેઓએ ફેનિકે તથા સમુદ્રમાં ફેરે જતા વિદેશીઓના પ્રભુપણીના ફર્યાના સમાચાર થયા અને તે સાંભળીને સગડા ભાઈઓને ઘણો આનંદ થયો. તો યરુસલેમ પહોંચ્યા ત્યારે મંડળીએ પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આદર સત્કાર કર્યો અને દેવે જે કામ તેઓની હસ્તક કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેમને કહી સંભળાવ્યું. પણ પડોશી પંથના કેટલાક વિશ્વાસે ઉઠીને કહ્યું કે તેઓની સુનત કરાવવી જોઈએ તથા મૂસાનો નિયમ શાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ. ત્યારે પ્રેરિતોના વડીલોએ એ વાત વિશે વિચાર કરવાને એકતા થયા. ઘણો વાદ વિવાદ થયા પછી ઇત્તરે ઉભા થઈને તેઓને કહ્યું કે ભાઈઓ, તમે જાણો છો કે શરૂઆતમાં દેવે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે મારા મોંથી વિદેશીઓ સુવાર્તાની વાત સાંભળે અને વિશ્વાસ કરે. અંતરજામી દેવે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી અને વિશ્વાસથી તેઓના મન પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી. તો હવે જે દિવસે આપણા પૂર્વજો તેમજ આપણે પોતે પણ સહન કરી શક્યા નહીં તે શિષ્યોની ગરદન પર મૂકીને દેવનું પરીક્ષણ કેમ કરો છો? પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે તેમ આપણે પણ પામીશું એવું આપણે માનીએ છીએ. ત્યારે સગળા લોક છાના રહ્યા અને બારનાબાસ તથા પાઉલની હસ્તક દેવે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશોમાં કરાવ્યા હતા તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી. તેઓ બોલી રહ્યા પછી યાકુબે ઉત્તર આપ્યો કે ભાઈઓ, મારું સાંભળો. પહેલા દેવે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી એ તો સિમોને કઈ સંભળાવ્યું છે. વળી પ્રબોધકોના વચનો એની સાથે મળતા આવે છે. લખેલું છે કે એ પછી હું પાછો આવીશ અને દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ, હું તેના ખંડીએ સમારીશ અને તેને પાછો ઊભો કરીશ, જેથી બાકી રહેલા લોકો તથા સગળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે. પ્રભુ જે દુનિયાના આરંભથી વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે. માટે મારો પ્રભુ અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી દેવભણી જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ, પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી વ્યભિચારથી ગુંગળાવીને મારી નાખેલાથી તથા લોહીથી દૂર રહેવું, કેમ કે પ્રાચીન કાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. ત્યારે આખી મંડળી સહિત પ્રેરિતોએ તથા વડીલોએ પોતાનામાંથી પસંદ કરેલા માણસોનો એટલે યહુદા જે બારસાબાસ કહેવાય છે તે તથા સિલાસ જો ભાઈઓમાં આગેવાન હતા તેઓને પાઉલની તથા બારનાબાસની સાથે અંત્યોક મોકલવાનો ઠરાવ કર્યો. તેઓની હસ્તક તેઓએ લખી મોકલ્યું કે અંત્યોકમાં સીરિયામાં તથા કિલિકિયામાં વિદેશીઓમાંના જે ભાઈઓ છે તેઓને પ્રેરિતોની તથા વડીલ ભાઈઓની કુશળતા અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારામાંથી કેટલાય જેઓને અમે કંઈ આજ્ઞા આપી નહોતી તેઓએ તમારી પાસે આવીને તેમની પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં નાખ્યા છે. માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે માણસોને પસંદ કરીને તેઓને આપણા વાલા બારનાબાસ તથા પાઉલ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સારું પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓની સાથે તમારી પાસે મોકલવા માટે અમે યહુદાને તથા સિલાસને મોકલ્યા છે. તેઓ પોતે પણ તમને મોટામાં એ જ વાતો કહેશે, કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે આ અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકવો નહીં, એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી લોહીથી તથા ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી અડગા રહેશો તો તમારું ભલું થશે, તમને કુશળતા થાવ. પછી તેઓ વિદાય કરીને ચોક ગયા અને લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો. તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા અને યહુદા તથા સિલાસ પોતે પણ પ્રબોધક હતા. તેઓએ ભાઈઓને ઘણી વાતોથી સુબોધ કરીને તેઓના મન દ્રઢ કર્યા. તેઓએ કેટલીક મુદત ત્યાં ગાળ્યા પછી તેઓએ તેમને મોકલ્યા હતા. તેઓની પાસે પાછા જવા સારું ભાઈઓ પાસેથી તેઓએ શાંતિથી વિદાય કરી લીધી. પણ સિલાસને તો ત્યારે એવું સારું લાગ્યું. પણ પાઉલ તથા બારનાબાસ અંત્યોક મારીને બીજા ઘણા ભાઈઓની સાથે પ્રભુના વચનનું શિક્ષણ આપતા તથા ઉપદેશ કરતા રહ્યા. કેટલાક દિવસ પછી પાઉલે બારનાબાસને કહ્યું કે ચાલો હવે આપણે પાછા ફરીએ અને જે જે શહેરોમાં આપણા પ્રભુની વાત પ્રગટ કરી હતી તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે. યોહાન જે માર્ગ કહેવાય છે તેને પણ સાથે લેવાની બારનાબાસની ઈચ્છા હતી. પણ પાઉલે ધાર્યું કે જે આપણને પંફુલિયામાં મૂકીને પાછો જતો રહ્યો અને આપણી સાથે કામ કરવા આવ્યો નહીં તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી. ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ એકબીજાથી વિખૂટા પડ્યા અને બારનાબાસ માર્કને સાથે લઈને વાણમાં બેસીને સાયપ્રસ ગયો. પણ પાઉલે સિલાસને પસંદ કર્યો અને ભાઈઓએ તેને દેવની કૃપાને સોંપ્યા પછી તે ચાલી નીકળ્યો. તેણે સીરિયામાં તથા કિલિકિયામાં ફરીને મંડળીઓને દ્રઢ કરી. ઈશ્વર પિતા તેમના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.